ઈસુમાં મારા વાલા ભાઈઓ અનબુનો તમુ હંગળાનો પ્રભુ ઈસુના નામમાં આવકાર કરું છે.
અર્ચના
વચનો પ્રભુજી
અર્ચના
આપો પ્રભુનું ભજન સાંભળું અને પછી પ્રભુના વચનો સાંભળું.
આયો રે હમરે લે જો
પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બુનો, એટલે કે નાના સોરા અને જુવાન ભાઈ બુનો અને બધા જ ગેડાવોન, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં તમુ હંગળાનો આવકાર કરું છે. આવો આજનો અભ્યાસ ચાલુ કરતા આપું પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા હરગમાના જીવતા જાગતા દેવ પ્રભુ ઈસુ વાલા પ્રભુ, તમુ હમુન દન રાત હમાળો છે અને અમારા ઘેરમાં જિંદગીમાં આશીર્વાદ આલો છે, એટલે આભાર પ્રભુ. હમું હમણાં જેવા છે તેવા તમારી અગાડી આવ્યા છે. અમારી ભૂલે ગુના અને પાપોની માફી આલો વાલા પ્રભુ. હમારમાંથી જે ભાઈ ભૂનો મંદવાડમાં છે તે રીહુને હાજા કરો પ્રભુ. અમારા મનનો, શરીરનો અને આત્માનો કબજો લો. હમુને તમારા વસનમાં અને વિશ્વામાં અગેડી વધારો. હમું બધા જ તમારા હાથમાં હોપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે, આમીન. વાલાવો, અત્યાર સુધી અરસના કાર્યક્રમમાં આપણે લેવીના 1-5 અધ્યાયોમાં કુલ 5 પ્રકારના નાળા અર્પણો ભાળે ગયા અને એ અર્પણો વિહેના નિયમો પણ ભાળે ગયા. એમાં હુવાસિત અર્પણો તરીકે આપણે ઈસુ ખ્રિસ્તના માણાપણાને ગર્ભિત રીતે ભાળ્યું. આ હુવાસિત અર્પણોમાં લેવીના પેલખા અધ્યાયોમાં આપણે આપણા અવેજી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગર્ભિત તરીકે ધનાર્પણમાં ભાળ્યા. બીજા અધ્યાયમાં ખાધાર્પણમાં આપણે ઈસુ ખ્રિસ્તના રૂપને ભાળ્યું. 3મા અધ્યાયમાં આપણી શાંતિ તરીકે ઈસુ ખ્રિસ્તને આપણે ઊંડી રીતે શાંતિર્પણમાં ભાળ્યા. એ પછી હુવાસિતની એવા અર્પણોમાં ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર આપણી હારું કરેલો ભોગ ભાળ્યો હતો. આ અર્પણોમાં આપણા સ્વભાવ તરીકે પાપને આપણે પાપાથર્પણમાં ભાળ્યું, જે લેવીના 4મા અધ્યાયમાં છે. 5મા અધ્યાયમાં પાપના કારણે આપણે દોષાથર્પણમાં ભાળ્યું. લેવીના 6 અને 7 અધ્યાયોમાં આપણે આ 5 અર્પણોનો નેમ ભાળ્યો. એ પછી આપણને યાજકો વિહે માહિતી મળી. આપણે એમાં શીખ્યા હતા કે બધા જ વિશ્વાસીઓ યાજકો છે. લેવીના 8મા અધ્યાયમાં આપણે યાજકોનો અભિષેક ભાળ્યો, જેને દીક્ષા પૂર્ણ કહી શકાય. લેવીના 9મા અધ્યાયમાં યાજકોના સેવાકામની માહિતી આપણને જાણવા મળી. લેવીના 10મા અધ્યાયમાં આપણને યાજકોની હદ ભાળવા મળી, જેમાં હારુના સોરા, નાદાબ અને અબીહુને દેહાત દંડ આલવામાં આવે છે. આ પછી લેવીના બીજા ભાગમાં રોજના જીવનમાં પવિત્રતાની જરૂર વિહે આપુએ ભાળ્યું હતું. ઈશ્વરીહુના સોરાની ટેવ ઉપર ધ્યાન આલે છે. આમાં લેવીના 11મા અધ્યાયમાં ઈશ્વરના લોકના ખાવેના હારુના નિયમો આપણે ભાળ્યા. 12મા અધ્યાયમાં ઈશ્વરના બાળકોના સોરાઓ વિહેની હલાવો ભાળી. 13મા અને 14મા અધ્યાયમાં કોળ, માણતી શુદ્ધિકરણની વિધિ અન નિયમો ભાળ્યા. અન હાવ લેવીના 15મા અધ્યાયમાં નાળા રોગને લાગતા શુદ્ધિકરણની માહિતી આલવામાં આવી છે, જે આપું હાવ ભાળહું. તમુ વાલાવો, જો તમારી પાસે બાઇબલ વહે તેરથી કૃપા કરી તમારી અગાડી લેવીનો 15મો અધ્યાય ઉગાડો રાખજો. હાવ લેવીના 15મા અધ્યાયમાં રોગને લગતી બાબતો માણાના સાના પાપોની ગંદકી પ્રગટ કરે છે. અગાડી આપણે કોળ વિહે 2 અધ્યાયો ભાળી ગયા છે અને એ ઘણા દખવાળા અધ્યાયો હતા, પણ આ 15મા અધ્યાય માટે એનાથી પણ વધારે દખવાળી બાબત વતાડવામાં આવી છે. આજ આપણે પર્યાવરણ વિશે નરી વાતો સાંભળીએ છીએ, પણ આપણા આત્માઓમાં અને આપણા મન મગજમાં પણ પ્રદૂષણ છે. જો કે આપણે એનો ભાગ્ય જ વસિયાર કરીએ છીએ, પ્રદૂષણ આપણા પૂરા માણપણામાં છે. આ રોગના ઘા જબર સેપી છે, જે આપણને પાપની જબરી હાલત વતાડે છે. માણસનો સ્વભાવ અશુદ્ધતા અને ગંદકીથી ઉભરાથી ગટર જેવો છે. માણસનો સ્વભાવ અશુદ્ધ અને ગંદા તો છે જ, પણ તે શ્યારે મોર અશુદ્ધતા અને ગંદકી ફેલાવે છે. માણસ તે ભૂંડું છે એટલું જ નહીં, પણ તે બધે જ ભૂંડાઈ ફેલાવે છે. લેવીનો આ 15મો અધ્યાય માણસ સ્વભાવ સામે કાશ ધરે છે. એમાં એક જ વાર નજર કરવાથી કંઈનો માણસ સ્વભાવ ઈશ્વરની નજરમાં અભિમાન કરી શકે તેમ નથી, ઈશ્વરની નજરમાં પ્રશંસા પામી શકે તેમ નથી. હાવ તમો આ ભાળો વાલાવો કે કોળ એવો રોગ છે જેને લાંબો સમય હતાડી શકાતો નથી. ધીરે ધીરે પણ એ રોગ ફેલાઈ જાય છે અને બારતા ભળાઈ આવે છે, જેના સ્ત્રાવનો રોગ તે આખી જિંદગી હતાડી શકાય એવો હોય છે. આ બાબત માણસના વસિયારવાળા જીવનનું અને પાપના અતિરેકની વાત કરે છે. ઉત્પત્તિ 6:5, અને યહોવાએ ભાળ્યું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થાય અને તિહુના હૃદયના વસિયારની બધી દિશા કાયમની ભૂંડી છે. આ બાબત માણસના ગંદા અશુદ્ધ સ્વભાવને અને એ સ્વભાવ બીજાઓને અસર કરે છે, એ ખરી વાતને અડે છે. અયુબ 14:4, જો અશુદ્ધ મોહથી શુદ્ધ પેદા થાય તેરથી કેવું હારું પણ એવું બનવું અશક્ય છે. ગીતશાસ્ત્ર 19:2, રોમન 7:18, ધન ધનને તેના વિહે કહેશે અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ હારું વસ્તુ નથી, કારણ કે ઈશ્વરનું તે મારામાં છે, પણ હારું કરવાનું મારામાં નથી. આ બધી કલમો માણસના સાના સ્વભાવ પર પ્રકાશ પાડે છે. માણસના સાના સ્વભાવને બીજું કોઈ જાણી શકે તેમ નથી. આપણે આપણા હૃદયના ઊંડાણમાં આપણા આત્મામાં નજર કરીએ ત્યારે આપણા આ સુપા પાપી સ્વભાવના દર્શન થાય છે. એમ છતાં આપણા આ સાના પાપી સ્વભાવના દર્શન થાય છે. એમ છતાં આપણા આ સાના પાપોનો શેપ આપણે બીજાને લગાડી શકીએ છીએ. કઈના કે કેદું છે કે જે ભૂલ મેં નથી કરી એ ભૂલ થાયલી હું ભાળી શકતો નથી. માણસ પોતાના વિહે એવી બાબતો જાણતો હોય છે જે પોતાના વાલામાં વાલા હિદ્યાને કહેવાની પણ હિંમત નહીં કરે. માણસ જાતના તકલી આડે જો કોઈ એક બાબત આવતી વહે એ પાપનો હરાપ છે. માણસ પોતાના જેવીસ પરથી હરજનની વંશ વધારો કરવા જોરવાળો છે. પોતે પાપી છે એટલે પાપીને જ જલમાલે છે. માણસ જાતનો પાયો જ પ્રદૂષિત છે. સ્ત્રાવના ઘામાં નકારો માણસના પરજનના અવયવ હાથે જોડાયેલા છે. વધારે હદે આ બીમારીઓ આ રોગો સામાજિક હોય છે. જાતિ પાપો હાથે ગંદકી અને જૂની ટેવો હતાયેલી રહેશે જે અરે હારી કરે છે. મોટા ઈશ્વર ભગત રાજા દાઉદે ઈશ્વરને પોકાર કર્યો હતો કે ગીતશાસ્ત્ર 51:7-10, ઝૂપાથી મન ધોજે એટલે હું સોકો થાય, મન ઉંગળાવ તેર હું હિમ કરતા ધોળો થાય, મન હાવેનું તથા ખુશી હમળાવ એટલે જે હાડકાં તે ભાંગ્યા છે ત્યાં ખુશી કરે, મારા પાપ ગમ નજર નત કરે, મારા બધા જ અન્યાય ભૂસી નાખ, હે દેવ મારામાં સોકું હૃદય પેદા કર અને મારા આત્માને નવો અને કાઠો કર. આજની યુવા પેઢી સ્વતંત્રતાની વાતો કરે છે, ઈસા પ્રમાણે વર્તવાની સ્વતંત્રની વાતો, પણ માણસ સ્વતંત્રના હાથની છે ત્યાં એ જ જૂનો રોગ જૂની બીમારી વતાડે છે. પાપની ખતરનાક બીમારી આજે સામાજિક બીમારી સેપ રોગો સાના રોગો એડ્સ ગોનોરિયા સિફિલિસ નાળા નાળા મોટા પ્રમાણમાં ફેલાયેલા છે. પાપ એવું છે વાલાવો, પાપ માણસના ઉદ્ધારની ખુશી સોરી જાય છે. આપણને નવાઈ લાગે છે કે ઈશ્વર આવી જૂની ટે વિહે આટલું બધું કહેશે, ગમે તેમ પણ એ રીતે ઈશ્વર આપણને પાપની પાપમયતાથી ટેવનું દર્શન ધરાવે છે. આ 15મા અધ્યાયમાં આપણને તેનું અસામાન્ય ચિત્ર ભાળવા મળે છે. આ આપણે પ્રેરિત પાઉલના બે શબ્દો યાદ કરવા રહ્યા કે રોમન 15:4, કેમ કે જેટલું અગાડી લખવામાં આવ્યું હતું તે આપણને હિકામણ મળવા હારું લખવામાં આવ્યું હતું કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. લેવી 15:1. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કીધું કે ઈશ્વરે મૂસા અને હારૂનની હાથે વાત કરી. લેવીના 14 અધ્યાયમાં કોળિયાનો નિયમ આલવામાં આવ્યો હતો ત્યારે ઈશ્વર ફક્ત મૂસા હાથે વાત કરી હતી. પ્રમુખ યાજક તરીકે હારૂન આપણા મોટા પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રબોધક તરીકેનું ચિત્ર રજૂ કરે છે. પીડાતા માણસને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ દિલાસો આપી શકે અને તેને સમજી શકે, અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પીડાતા માણસને હારું દયા અને કૃપા વતાડી શકે. અને આપણા પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું પાપ અડી શકતું કે અડવાની લાગણી કરી શકતું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી નબળાઈઓની લાગણી અડી શકે છે, કારણ આપણી જેમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની બધી જ રીતે કસોટી થાય હતી, પણ તેહુંએ પાપ કર્યું નહીં હતું. Hebrews 4:14, Hebrews 2:17-18, 13 આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એત્રે દેવનો સોરો ઈસુ આપુને છે, એત્રે આપણે જે માની લીધું છે તે કઠાઈતાથી હાઈ રાખીએ, કેમ કે આપણી નબળાઈ ઉપર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ બધી જ વાતે જે આપણી જેમ પરીક્ષા પામેલો છતાં પાપ વગર રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે, એટલે તેની હગળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું. એટલે તે લોકોના પાપનો પસ્તાવો કરવા હારો દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય, કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેને દખ વેટ્યા. એટલે જેવોનું પરીક્ષણ થાય છે તેહુને મદદ કરવા હારો તે જોરવાળો છે. Levit 15:2-3. ઇસ્રાયલ પુત્રોને એમ કહેજો કે કઈના આદમીના શરીરમાં સ્ત્રાવનો રોગ વહે તેર તેના સ્ત્રાવના કારણથી તે અશુદ્ધ છે, અને તેના સ્ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે જણાય. તેના સ્ત્રાવ હાથે તેનું મોહ વેતું વહે કે તેના સ્ત્રાવમાંથી તેનું માં વેતું બંધ પડે તો પણ તે એત્રે અશુદ્ધ થાય છે. આ ભાષા બતાડે છે કે માણસનો સ્વભાવ કેટલો માંદો, ગંદો, અશુદ્ધ, પૂરેપૂરો ભૂંડો અને ભૂંડાઈ ફેલાવવા વાળો છે. પાપનું પૂરું પરસ માણસના હૃદયમાંથી નકળે છે. એ આપણે આપણી એરમેર, શ્યારમેર અને આપણામાં ભાળી શકીએ છીએ. આ ગંદકી ફેલાયતી છે. આપણે આપણા જીવનોને અસર નહીં થાય એ રીતે એકબીજાને ગહાઈને જીવી શકતા નથી, કારણ માણસ સ્વભાવ ફક્ત ભૂંડો છે. એટલું જ નહીં, પૂણી ભૂંડાઈ પણ ફેલાવે છે. સેપી રોગની જેમ તમુ અને હું એકબીજાને અસર કરીએ છીએ. એવું કહી શકાય કે તમુ તમારું જીવન મારામાં જીવો છે અને હું મારું જીવન તમારામાં જીવું છે. એ સિવાય કંઈ જાઠું રહી શકે નહીં. એ રીતે તમુ જાણતા વહે કે નહીં જાણતા વહે, પણ તમુ એક ઉપદેશક છે. તમુ તમારા જીવનથી ઉપદેશ આલો છે. તમુ તમારા જીવનથી ઘણાને અસર કરો છે. માણસનો સ્વભાવ ભૂંડાઈ ફેલાવે છે, કારણ કે માણસ સ્વભાવ પાપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે નવો જલમ પામેલ માણસમાં પણ એનો જૂનો પાપી સ્વભાવ રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દો સાંભળો, Matthew 15:18-20, પણ જે મોંમાંથી નકળે છે તે હૃદયમાંથી આવે છે અને તે માણસને વટાળે છે, કેમ કે ભૂંડી ઈસાવો, હત્યાવો, વ્યભિચારો, જારકર્મો, સોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નકળે છે. માણસને જે વટાળે છે તે એ છે, પણ ધોયા વગરના હાથે ખાવું એ માણસને વટાળતો નથી. આ જ માણસ ધર્મી પ્રસંગોમાં કેટલો બધો રસ લેશે. લોકો ધર્મી પ્રસંગો અને ધર્મી પર્વોમાં ખુશીથી ભાગ લેતા હોવા છતાં લોકોના હૃદયો થઈ શકે એટલા ગંદા રહેશે. વાલાવો, આપણા બધાના હૃદયો એવા છે જો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીથી શુદ્ધ થયા નહીં વહે. 13 Jakob 1:14-15 સાંભળો. પૂર્ણ બધા જ માણા પોતાની ભૂંડી ટેવથી ખેસાઈને તથા લલસાઈને પરીક્ષણમાં પડે છે, પછી ભૂંડાઈ ગર્ભ ધરીને પાપને જલમ આલે છે અને પાપ પાકું થઈને મરણને ઊભું કરે છે. Romans 7:18. કેમ કે હું જાણું છે કે મારામાં એટલે મારા શરીરમાં કઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈશ્વરનું તે મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. પાપનો ઘા ભળાયપૂર્ણ ખરો અને નિપૂર્ણ ભળાય. પાપનો ઘામાંથી લોહી અને પાક નીકળતા વહે. કદાચ પાપનો ઘા વાર્તાની પાસે ભળાતો નહીં પણ વહે, છતાં એની હાજરી રહેશે. આ પાપની જે ગંદકી છે તે માણસના હોશિયારવાળા જીવનને અને સાના પાપને પ્રગટ કરે છે. જો કે ઈ પાપો માણા ગાડી સાના હોય પણ ઈશ્વર અગાડી તે ઈ ઉગાડશે. Gita 51:6. તો અંતકરણની સત્યતા માંગે છે અને મારા હૃદયને તું જ્ઞાન હિકાળી. Levina 15:2-3 ધર્મી અને આત્મિક રીતે અભિમાન કરવાવાળા માણસને નમ્ર બનવાની દોરવણી આલે છે અને બતાડે છે કે ઈશ્વરની હાજરીના પ્રકાશમાં એ કેટલો રસ લેશે. Gita 51:4. તારી હા તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી નજરમાં ભૂંડું છે તે મેં કર્યું છે. એતરે જેરા તું બોલે તેરા તું ન્યાય ઠરે, અન તું ન્યાય કરે તેરા તું નિર્દોષ ઠરે. વાલાવો, ઈશ્વરે બાઇબલમાંના તિહુના જીવતા વસનમાં ઘડી ઘડી ભાર મેળ્યો છે કે પાપ મોટા પ્રમાણમાં પાપમય છે. Ezekiel 16:1-13 સાંભળીએ. અને યહોવાનું વસન મારી પાસે આવ્યું કે હે માણસના સોરા, યરૂસાલેમને તેના ભૂંડા કામું જણાવીને કહેજે કે પ્રભુ યહોવા યરૂસાલેમને કહેશે કે તારી ઉત્પત્તિ તથા તારો જલમ કનાનીઓના દેહમાં થયેલો છે. તારો બાપ એ અમોરી હતો અને તારી આય હતી હિર્તી હતી અને તારા જલમ વિહેની ખરી વાત નિશ્ચય પ્રમાણે છે. તું જલમથી તેરા તારી નાળ વદરી ની હતી અને પાણીથી ઉંગળાવીને તને શોકીપૂર્ણ કરી ની હતી. તન મીઠું તે જરીપૂર્ણ લગાડ્યું ની હતું, તેમ સિતરાથી ગોઈપૂર્ણ નથી. આમાંનું કંઈ પૂર્ણ કરવાની કૈનાએ ઈશા કરી નથી, પણ તું જલમી તેને ધન તન ઉગાડા મેદાનમાં નાખી દેતી હતી. કેમ કે તારું રૂપ કંટાળો આવે એવું હતું. તારી મેના થાયને જાતા મેં તન તારા લોહીમાં અળોટતી ભાળી. તેરા મેં કીધું કે તારા લોહીમાં પડેલી સતાં તું જીવ. હા, મેં તન કીધું કે તારા લોહીમાં પડેલી સતાં જીવ. મેં તારી સંખ્યા ખેતરના તુલના જેટલી વધારી અને તું વધીને મોટી થાય અને તે રૂપ મેળવ્યું. તારા બોબાહુદા નકળી આવ્યા અને તારા વાળ વધ્યા, તેમ છતાં તું નાંગી થતા ઉગાડી હતી. તારી પાસે થાયને જતા મેં તારી પેર નજર કરી. તેરા જો તારી ઉંમર પ્રેમ કરવા જેવી ઉંમર હતી અને મેં મારી શાળ તારી પેર પરસારીને તારી નંગાઈ ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહેશે કે મેં તારી અગાડી હમ ખાધા અને તારી હાથે કરાર કર્યો અને તું મારી થાય. તેરા મેં તન પાણીથી ઉંગળાવી. હા, મેં તારી ઉપરથી તારું લોહી બધું જ ધોઈ નાખ્યું અને મેં તન તેલ સોળ્યું અને મેં તન ભરત ભરેલા સીતરા પહેરાયા અને તારા પોગે મિશ્રી સામડાની મોજડીઓ પહેરાવી અને તારી કહેડે ઝીણા હુંના સીતરાનો કહેડ પટ્ટો બાંધ્યો અને તન રેશમી સીતરા પહેરાયા અને મેં તન ગરણાથી હણગારી. તારે હાથે બંગડીઓ અને ગળે હાર પહેરાયા અને મેં તારા નખોરામાં વાળી અને તારા કાંડડામાં કુંડળો ઘાલ્યા અને તારે માથે હણગારેલો મુંગટ મેલ્યો. આવી રીતે મેં તન હુના રૂપાથી હણગારી હતી અને તારો પેરોટ ઝીણા હુંનો તથા રેશમનો તથા બુટાદાર ભરતકામનો હતો. તું મેંદો મધ તથા તેલ ખાતી હતી. તું જબર રૂપાળી હતી અને તું મોટી થાય અને તન રાજપદવી મળી. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કીધું છે કે એ લોકોમાં કોઈ હારા ગુણો નહીં હતા કે કંઈ વખાણવા જેવું નહીં હતું, પણ એ લોકો ઈશ્વરની નજરમાં જાણીતા હતા. એ લોકો પ્રદૂષિત હતા અને ઇહુનો વંશવેલો ભૂંડો હતો. Levi 15:7-8. જે કંઈનો વાથરેલામાં સ્ત્રાવવાળો હોવે તે અશુદ્ધ ગણાય અને જે કંઈનો તેના વાથરેલાને અડે તી પોતાના સિતરા ધોઈ નાખે અને પાણીમાં ઉંગળે અને હાંસ સુધી તે અશુદ્ધ ગણાય અને સ્ત્રાવવાળા શરીરનો જે કંઈનો અડે તી પોતાના સિતરા ધોઈ નાખે અને પાણીમાં ઉંગળે અને હાંસ સુધી અશુદ્ધ ગણાય સ્ત્રાવવાળો માણસ જેને અડે જેની પેર બેહે તે બધું જ અશુદ્ધ થાય ઈશ્વર ઇહુના લોકના અંગત જીવનની હમાલ રાખે છે ઈશ્વરના નિયમો તિહુના લોકના જીવનોની ઝીણામાં ઝીણી બાબતોને અડે છે અશુદ્ધ સ્ત્રાવવાળો માણસ જે પથારી પેર હૂતો હતો એ પથારીને અશુદ્ધ કરતો હતો અને એના સ્વરનો પૂર્ણ અશુદ્ધ હતો નરા લોકો રાતે અડધી રાતે હુદી જાગતા રહેશે આંગળીના વેડા ગણીને ની પૂર્ણ ઇહુના પાપો યાદ કરીને એના લો લુપતા ભરેલી ખુશી કરતાં કરતાં વાલાઓ આપણે જેના પથારીમાં હુતારીએ છે તેરા હું વસિયારતા હોય છે તેની ઈશ્વર ખબર રાખે છે ઈશ્વર આપણા વસિયારવાળા જીવન ઉપર કબજો રાખવા માંગે છે ઈશ્વરને તમારામાં રસ છે વાલાઓ તમું હુતા વહે તેરા એમ તેમ ભાળતા વહે તેરા ઈશ્વરને તમારામાં રસ રહેશે તમું જેને અડો છે તેમાં ઈશ્વરને રસ છે આપુ એકબીજા હાથે વાત કરતા વહે ત્યારે આપણી વાતોમાં ઈશ્વરને રસ પડે છે હું આપણે ગંદકી અશુદ્ધતા દુષ્ટતા અને ભૂંડાઈના સેપી જંતુઓનો ફેલાવો કરીએ છીએ શોકી બાબત અને ગંદી બાબત હબંધમાં આવે એટલે શોકી બાબતને ગંદી બાબતની અસર થાય છે જાહેરાતો ચિત્રો પોસ્ટરો ટીવી નાળી નાળી વસ્તુએ આપણને લોલુપ ભણાવે છે આપણને પાપની ધૂળ સતત ખેંચે છે આપણે આ ખરી વાતથી જાગતા થવાનું અને ઈશ્વર અગાડી આપણા પાપ કબૂલ કરીને ઈશ્વરથી સોકા થતા રહેવાની જરૂર છે આપણ બધાને પાપના કોનો રોગ લાગુ પડેલો છે ઈશ્વર તમને આશીર્વાદ આપો આમીન
વાલા ભાઈઓ બોનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો હું તમો આ કાર્યક્રમ વિશે વધારે જાણવા માંગો છે તો અમારા હરનામે કાગળ લખજો અમારું હરનામું આ પ્રમાણે છે કાર્યક્રમ અરસના પોસ્ટ બોક્સ નંબર 9058 મણિનગર અમદાવાદ અમારું ઈમેલ હરનામું આ પ્રમાણે છે bili.tb@radio882.com અમારું હરનામું ફેરથી લખી લેજો કાર્યક્રમ અરસના પોસ્ટ બોક્સ નંબર 9058 મણિનગર અમદાવાદ અમારું ઈમેલ હરનામું bili.tb@radio882.com
સા